હિંમતનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું સમયસાર ગાથા 49 ઉપર તારીખ 13/11/89 પ્રવચન, સળંગ પ્રવચન નંબર 255.
નાયક ભગવાન આત્મા એના તાદાત્મનો તન્મયપણાનો તેરૂપણાનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાન રૂપે પ્રણતા છતાં શબ્દ સમજેનું જ્ઞાન થયું એ પ્રણવાતા છપા પોતે શબ્દ રૂપે પ્રણમતો એ જ્ઞાન થયું. એટલે જે શબ્દનું જ્ઞાન જેમાં થાય છે એ જ્ઞાન આત્માને જાણે છે, એ જ્ઞાન શબ્દને જાણે, એનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન નહીં. અર્થ શબ્દના જ્ઞાન રૂપે પ્રણવા છતાં પણ પોતે શબ્દ રૂપે પ્રણમતો નથી, માટે અશબ્દ છે. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી તે અશબ્દ છે એમ કહ્યું. હવે અવ્યક્તનો છેલ્લો છ બહુ બહુ સારા છે, લઈ લઈએ. પાતળા છે જી, સવા તને બંધ કરવાનો વિચાર છે. હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક, છ દ્રવ્યથી ભરેલો લોક, અનંતા જીવો, અનંતાનંદ પુદ્ગલ પરમાણુઓ, એક ધર્માસ્તિકા, એક અધર્માસ્તિકા, એક આકાશ અને અસંખ્ય કારણ, એવા છ નામથી છ સંખ્યાએ અનંત દ્રવ્યો છે. એ છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે, લોકાલોક ન કહ્યું, લોક, લોકમાં છ દ્રવ્ય છે, અલોકમાં તો એક આકાશ દ્રવ્ય છે, અલોકમાં છ દ્રવ્ય નથી. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક જે જ્ઞેય છે, આમાં સિદ્ધ ભગવાન આવી ગયા કે ના આવ્યા? અનંત આવી ગયા, પણ પરમેષ્ટિમાં આવી ગયા. છ દ્રવ્યમાં લોકમાં છે જે જ્ઞેય છે અને વ્યક્ત છે, જ્ઞેય છે અને વ્યક્ત છે. તેનાથી જીવ અન્ય છે, તેનાથી જીવ જુદો છે, માટે આત્મા અવ્યક્ત નામ જુદો છે. અવ્યક્ત એટલે એ વ્યક્ત છે, એનાથી આત્મા જુદો, માટે આત્મા અવ્યક્ત. અવ્યક્ત એટલે ન જણાય એમ નહીં, જુદાપણાનું એનું વાચ્ય જુદો છે. અવ્યક્ત એટલે એનાથી છ દ્રવ્યથી ભગવાન આત્મા જુદો. સપ્તમ દ્રવ્ય, હા, ગુરુદેવ કહેતા હતા, ધનદાસ છોડ થયા એક, એને સપ્તમ દ્રવ્ય કહ્યું આત્માને, છ થી જુદો એમ, છ થી જુદો. આમાંથી કહ્યું છે તો છ દ્રવ્ય, સપ્તમ દ્રવ્ય નથી. છ દ્રવ્ય લોક જે દ્રવ્ય છે, જ્ઞેય છે અને વ્યક્ત, એનાથી જીવનની માટે વ્યક્ત. ભેદજ્ઞાન, આ જ્ઞેય અને જ્ઞાયક નું ભેદજ્ઞાન નંબર વન. હવે નંબર બે આવે છે, કસાયોનો સમૂહ, ક્રોધ, માન, માયા, લોભ, આશ્રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીભેદ, પુરુષભેદ, નપુંસકભેદ, એ બધા કષાયોના પેટાભેદ છે. એ કષાયોનો સમૂહ લખો ને, કષાય એક પ્રકારનો નથી, કષાયના અનેક પ્રકાર છે. વિભાવ તો અસંખ્યાત લોક પ્રમાણ કયા. કષાયોનો સમૂહ જે ભાવક ભાવ કે જ્ઞાયક ભાવ લખ્યું છે, શું લખ્યું છે આમાં? ભાવક એટલે દ્રવ્ય કર્મ, અને દ્રવ્યના કર્મના સંગે જે થાય, ભાવકના સંગે જે ભાવ થાય, એ ભાવકનો ભાવ, ભાવક એનો સ્વામી છે. રાગનો સ્વામી આત્મા નથી. આ પૂજા અત્યારે વિકલ્પ ઉઠ્યો પૂજાનો, વિધાન થયું ને, એમાં જે શુદ્ધ ભાવ આવે છે ને, એ શુદ્ધ ભાવનો સ્વામી આત્મા નથી. એ શુદ્ધ ભાવ આત્મા એને કર્યો નથી. શુદ્ધ ભાવ એને હું કરું છું તો અજ્ઞાન, અને એને જાણું છું તો આત્માને જાણ્યા પછી વ્યવહાર, અને આત્માના જાણ્યા પહેલા જાણે તો અજ્ઞાન. શુદ્ધ ભાવ કરું છું આ મેં કર્યો તો અજ્ઞાન, અને આત્માને જાણ્યા વિના શુદ્ધ ભાવને હું જાણનાર છું તો અજ્ઞાન. આત્માને જાણ્યા પછી શુદ્ધ ભાવ જણાય તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. કસણ પડે, બિન અભ્યાસ છે ને, એટલે કસણ પડે, પણ શું થાય, કઈ ઢીલું કરાય ને નથી સમજતા, માટે કઈક વિપરીત કરી નાખવું એમ હોય શકે નહીં. કસાયોનો સમૂહ, જે ભાવક ભાવ કે નાયકનો ભાવ છે, આત્માને આધારે રાગ થાય છે કે કર્મને આધારે રાગ થાય છે? આધાર આદિ સંબંધ કર્મની સાથે છે, એક વસ્તુ બીજી વસ્તુને નથી, માટે બેને આધાર આદિ સંબંધનો પણ અભાવ છે. કેમ કે પ્રદેશ ભેદ છે. કષાયોનો સમૂહ જે ભાવક ભાવ જે વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય એટલે જુદો છે, રાગ થી જુદો છે. સાધકને પણ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ આવે, પણ એ રાગ એના કર્તાનું કર્મ નથી, પણ જ્ઞાનનું જ્ઞેય છે. અને જેને ભેદ જ્ઞાન નથી, એને એમ થાય છે કે આ મેં કર્યો અને ધર્મની ક્રિયા થઈ. આ કર્મ ની થઈ કે ધર્મ ની થઈ? આવે આવતો લાયક જીવને આવે કરુણા, કોમળતા, દયાના પરિણામ, વ્રતાદિના પરિણામ આવે. પણ એ આશ્રવ તત્વ છે પ્રભુ, એ જીવના ભાવ નથી, ભાવકનો ભાવ. આ વિદ્વતાનો વિષય નથી, આ તો અંતર રૂચિનો વિષય છે. અને અનન્ય શ્રદ્ધાન હોય સંતો ઉપર, સમજાય નહીં તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ ભાવક ભાવ કયો, નાયક નો ભાવ કેમ ન કયો, જીવ નો ભાવ કેમ ન કયો? પ્રયત્ન કરવો જોઈએ તો સમજાય, ન સમજાય એમ નહીં. સવારના પૂરમાં ભગવાનના દર્શન કરવા બધા જાય, અને સમયસારમાં છે ગોખલામાં સમયસારની સ્થાપના જીનવાણી, એને પણ નમસ્કાર તો રોજ કરે, પણ આ ભાવક ભાવ કયો છે એનું શું? એ તો જીવનો ભાવ છે, ભલે એ તો લેખો હોય તો નિશ્ચયથી લેખો હોય, ખરેખર તો એ જીવના જ પરિણામ લાગે. તને લાગે એટલે થઈ જાય, તારા તારી બુદ્ધિ બગડી ગઈ. ભાવકના ભાવને જીવનો ભાવ માનો. કોક પામે છે વિરલા, એનું કારણ આ છે. પૂર્વે ફરમાવતા હતા લાખો કરોડોમાં કોઈ સમ્યક દ્રષ્ટિ થાય છે. ઘણી અંતરમાં રુચિ અને રુચિપૂર્વકનો સતત ભેદ જ્ઞાનના વિચાર, ને પછી અભેદમાં જાય તો અનુભવ થાય. ભાવકનો ભાવ તેનાથી જે અન્ય છે, માટે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે એનાથી જુદો છે, કષાયથી આત્મા. ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે અવ્યક્ત છે. ચિત્ત સામાન્ય અને એક વિશેષ, દ્રવ્યને સામાન્ય કહેવાય અને પર્યાયને વ્યક્તિ પ્રગટ થાય એને વિશેષ કહેવાય. દ્રવ્ય કેવું છે કે એમાં ભૂત અને ભાવિની પર્યાયો બધી અંતર નિમગ્ન છે, કેવળ જ્ઞાને અંદર ભર્યું છે. એ કેવળ જ્ઞાન કાળ આવશે પ્રગટ થશે, દ્રવ્ય પ્રદર્શિ પડશે, અનુભવ થાય તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. 47 નહીમાં દ્રવ્ય નહીં છે, ગુરુદેવનું વ્યાખ્યાન એના પર છપાઈ ગયું છે. નહી પ્રજ્ઞાપન નામનું, એમાં વિતરાગ વિજ્ઞાન નીકળે છે ને જયપુરથી, એમાં નહીનું વર્ણન આવે છે. એમાં 14મી નહીમાં જયપુરથી છપાણું કે ભૂત અને ભાવિની પર્યાય જ્ઞાનીને વર્તમાનમાં જણાય જાય. શું કહ્યું? ભાવિ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થવાની હોય એને વર્તમાનમાં જણાય જાય, એટલે ભૂતની પર્યાય પણ વર્તમાનમાં જણાય. ત્યાં સુધી લખો એને તો ગુરુદેવે, એ શુદ્ધ જ્ઞાનની શક્તિની લોકોને કઈ ભરોસો આવે નહીં જ્ઞાનનો. ત્યાં સુધી કહ્યું કે આ બળદેવ થશે, આ ચક્રવર્તી થશે, આ તીર્થંકર થશે, આ ગંધર્વ થશે, એવું શુદ્ધ જ્ઞાનમાં એને ભાસ થાય છે. લખ્યું છે એમાં, એ આ વિતરાગ વિજ્ઞાન કાઢજો, 6 મહિના પહેલાનું આવ્યું છે. આમ સિરિયલ આવે છે ને, એક નહીં બીજી નહીં ત્રીજી નહીં, નહીંનું વ્યાખ્યાન કિરણ આવે છે ને, નહીંના વ્યાખ્યાનો. એમાં 14મી નહીં છે, પણ ફુરસદ ક્યાં છે નક્કી કરો ને. ના પાડવા પહેલા નિર્ણય કરવો જોઈએ, એમને ના પાડવી. શુદ્ધ જ્ઞાનની તાકાત ઘણી છે ભાઈ, તને ખબર પડતી નથી. એના જ્ઞાન માં આવી જાય કે આજે ચક્રવર્તી થશે, બોલે નહી, ભવિષ્યમાં ચક્રવર્તી થશે. 63 લાખ પુરુષ માલો આ પુરુષ છે. અને એ દ્રવ્ય ની એવી છે કે પોતાને કેવળ જ્ઞાન ની પર્યાય જે ભવિષ્યમાં પ્રગટ થવાની છે એના વર્તમાનમાં દર્શન થાય. અરે શુદ્ધ જ્ઞાન માં કેવળ જ્ઞાન ના દર્શન થાય, હા થાય. શુદ્ધ જ્ઞાન ની તાકાત એ તો કેવળ જ્ઞાન નો અંશ છે. કેવળ જ્ઞાન નો જાતિ એક છે બે ની. આ બધું બહાર આવી ગયેલું છે હો, ને ગુરુદેવ પાસેથી હું શીખું છું, એની પાસેથી શીખું છું, તમને કહું છું. મને તો ગુરુદેવ તીર્થંકર તુલ્ય લાગે છે. કોઈ શંકા આશંકા આવતી એની વાણીમાં શંકા તો આવે જ નહીં, પણ કદી આશંકા સ્વપ્ન પણ માં આવતી નથી. અત્યારે તો મોટા ફેરફાર થઈ ગયા. હા હા, થઈ રહ્યા છે, થઈને ગયા તો થઈ રહ્યા છે, ને ભવિષ્યમાં તો વધારે થશે એવું લાગે છે. ઉતરતો કાળ દેખાય છે. હા, સામાન્યમાં ચૈતન્ય આ બોલાયો કે જ્ઞાયકમાં પૂર્વ અને ભવિષ્યની પર્યાયો અંદર અંતર્મગ્ન છે. એના સ્વકાળે અંતર્ગણિત પર્યાય રૂપ પરિણમન શક્તિ જે છે એના સ્વકાળે પ્રગટ થાય છે. કાળ ફરે ની ને ભાવ પણ ફરે ની ને આત્મા એને કરે ની વર્તમાનમાં જાણે ને ભવિષ્યને પણ જાણે. જાણે ને જાણવાથી શરૂઆત છે ને જાણવાથી પૂર્ણતા છે. આ હા હા, આત્માને જાણવાથી ધર્મની શરૂઆત, અને આત્માને જાણ્યા કરે તો એ પૂર્ણતા એમાં થાય છે. બીજો કોઈ ઉપાય નથી. ચિત્ત સામાન્ય માટે સર્વજ્ઞ માટે અવ્યક્ત છે, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાય જેટલો આત્મા નથી માટે આત્મા અવ્યક્ત છે. અનંત ગુણનો પિંડ તે આત્મા છે, એ પર્યાય પ્રગટ થાય. નાશવાન એ આત્મા નહીં. વ્યક્તપણું તથા અવ્યક્તપણું, પર્યાય પ્રગટ થાય તે વ્યક્ત, અવ્યક્ત દ્રવ્ય, એ બે નું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં જણાવવા છતાં બે એક સાથે જણાય, દ્રવ્ય જણાય ને પર્યાય પણ જણાય. જણાવવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, એ પર્યાયને અડતો નથી આત્મા. આ શેનો પ્રશ્નનો ઉત્તર આવ્યો? એક ટંકો ઉત્કીર્ણ શુદ્ધ આત્મા કેવો છે કે જો આવો છે, સાંભળ, પર્યાય ને અડે ની એવો આત્મા થી ઉપાદે છે. માટે પોતે પોતાથી જ બાય અભ્યંતર સ્પષ્ટ અનુભવ આ રહ્યો, છતાં અનુભવમાં આવે છે સ્પષ્ટ પ્રત્યક્ષ, પણ વ્યક્ત પ્રતિ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. એક સમયની આનંદની પર્યાય પ્રગટ થઈ ગઈ, ભેળા નિશ્ચિત જણાય છે, છતાં આનંદની પર્યાય પ્રગટ થઈ એના પ્રત્યે ઉદાસ છે. આ રાગની વાત તો એના ઘરમાં ગઈ. આનંદ અતિન્દ્રિય આનંદ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પ્રગટ થઈ ચૂક્યા છે સાધકને, તો પણ એ પરિણામ પ્રત્યે ઉદાસ છે. આ એક સમયની પર્યાય છે ભાઈ, તો નાશવાન છે એ મારું સ્વરૂપ નથી. વ્યક્ત પ્રત્યે ઉદાસ છે, લોકા લોક પ્રત્યે તો ઉદાસ થઈ ગયો, પણ આનંદ અતિન્દ્રિય પ્રગટ થયો એની પણ ઉપેક્ષા છે, માટે એના પ્રત્યે પણ ઉદાસ છે. આહા, એ સાધકની દશા કોઈ અલૌકિક ને પૂર્વ હોય છે. વખત થઈ ગયો.